પદ્મનંદી પંચ વિંશતિ એનો છઠ્ઠો અધિકાર ઉપાસક સંસ્કાર એટલે શ્રાવકના સંસ્કાર, શ્રાવકના આચાર એનો અધિકાર ચાલે છે. અને એમાં આપણે શ્લોક 47 સુધી સ્વાધ્યાય કર્યો છે. આ ઉપાસક સંસ્કારની અંદર આચાર્ય પદ્મનંદીએ શ્રાવકે કેવા આચાર રાખવા એની વાત કરી છે. 6 મુખ્ય વસ્તુ આવશ્યક એની પહેલા વાત કરવામાં આવી. એ દરેક શ્રાવકને હોવું જોઈએ એ વાત કરી. એના નિત્યક્રમમાં એ 6 વસ્તુ હોવી જોઈએ એ સંબંધી વાત કરવામાં આવી. ત્યાર પછીથી દયાની વાત કરી, પ્રાણી દયાની વાત કરી, અહિંસાની વાત કરી, અને એ પછી 12 ભાવનાની વાત કરે છે. જીવને વૈરાગ્ય પ્રેરે એવી આ 12 ભાવના છે. એને વારંવાર જીવે શું વિચાર કરવો જેથી કરીને પોતે મોક્ષ માર્ગમાં પ્રયત્ન કરવામાં, એનો ઉદ્યમ કરવામાં મોળો ન પડી જાય, એણે એવા કેવા વિચાર કરવા એનું માર્ગદર્શન આ 12 ભાવનાઓમાં છે. 12 ભાવનાઓનો વિચાર કરતા જીવને વૈરાગ્ય વધે છે, અને વૈરાગ્ય વધે છે એને મોક્ષ માર્ગમાં જ્યારે એ પુરુષાર્થ કરે છે ત્યારે એ ઘણું ઉપયોગી થાય છે, એ પ્રેરણાદાયી થાય છે. એટલી એવી આ 12 ભાવના છે કે દરેક જીવે વારંવાર વિચારવા જેવી છે, એના ઉપર મનન મંથન ચિંતવન કરવા જેવું છે. એમાં 45મા શ્લોકમાં પહેલી ભાવના અનિત્ય ભાવનાની વાત કરી. અનિત્ય ભાવના એટલે જીવ સિવાય જે કંઈ બીજી બધી એના સંયોગમાં રહેલી વસ્તુઓની પર્યાયો છે તે બધી અનિત્ય છે. જીવ ની પોતાની પર્યાય અનિત્ય છે, અને એની સાથે રહેલા જે કંઈ પદાર્થો છે એ બધી પર્યાયો રૂપે અનિત્ય છે. 6 દ્રવ્ય નિત્ય છે, જીવદ્રવ્ય પણ નિત્ય છે, ઉદગળ પણ નિત્ય છે, પણ એ 6 દ્રવ્યોની જે પર્યાય છે એ બધી અનિત્ય છે. એમાં પેલા 4 દ્રવ્યો છે જીવ અને પૂદગળ સિવાયના, એની જે પર્યાય છે એ તો શુદ્ધ પર્યાય થાય છે, એટલે એથી કોઈ જીવને કોઈ વિશેષ ફેર પડતો નથી. પરંતુ પૂદગળની જે પર્યાયો થાય છે એટલે એમાં એક પૂદગળની પર્યાય શુદ્ધ થાય છે, પણ એ પૂદગળ ભેગા થવાથી જે સ્કંધની રચના થાય છે એને એ સ્કંધની પર્યાય થાય છે, એ પર્યાયો જીવને મિથ્યા માર્ગે લઈ જનારી થાય છે. એટલે એ પર્યાયો, સ્કંધની પર્યાયો જે છે એ અનિત્ય છે એ વાત જીવે સમજવાની છે. પૂદગળ છે એ એક પૂદગળ પરમાણુ તરીકે એની જે પર્યાય થાય છે એ તો શુદ્ધ થાય છે, એ તો શુદ્ધ પરિણામ જ છે, પણ પૂદગળ ભેગા થાય છે અને જે સ્કંધ બને છે અને જે સ્કંધની પર્યાય થાય છે એ બધી સ્કંધની પર્યાયો વિનાશી છે, એ અનિત્ય છે. એટલે જીવને એની આસપાસમાં જે કંઈ સંયોગ રૂપે પદાર્થો પ્રાપ્ત થયા છે અને જે સંયોગો પણ પ્રાપ્ત થયા છે એ બધું જે છે તે અનિત્ય છે. કેમ કે પદાર્થો જે પ્રાપ્ત થયા છે, ઘર, કપડા, કોમ્પ્યુટર, ટેબલ, ખુરશી, ફોન, આ બધું જે છે એ પૂતગળના સ્કંદ છે, અને એ સ્કંદ રૂપે જે પર્યાયો છે એ બધી વિનાશી છે, એનો નાશ થવાનો છે, એ નિત્ય ટકીને રહેવાવાળું નથી. અને એ જ રીતે જીવને જે પર્યાય પ્રાપ્ત થઈ છે એ મનુષ્યની પર્યાય છે, અને એમાં એને સ્ત્રી કે પુરુષની જે પર્યાય પ્રાપ્ત થઈ છે એ પણ અનિત્ય છે, એ નિત્ય ટકીને રહેવાવાળી પર્યાય નથી. એટલે જીવની પર્યાય જે છે એ કાયમ રહેતી નથી. તો કાયમ જે રહે છે એ શું છે? તો કે જીવનું પોતાનું સ્વરૂપ છે એ જ કાયમ ટકીને રહે છે, એક સરખું રહે છે, એ નિત્ય છે. કેમ કે અનિત્યની વાત કરીએ તો પછી પ્રશ્ન થવો જોઈએ કે તો નિત્ય શું છે? અનિત્યની વાત હોય તો પછી એ પ્રશ્ન થવો જોઈએ કે નિત્ય શું છે? તો નિત્ય તો જીવનું પોતાનું સ્વરૂપ છે એ નિત્ય છે, અને એની આસપાસમાં જે કંઈ એ જુએ છે, જે કંઈ ઇન્દ્રિયો દ્વારા એ જાણે છે એ બધું અનિત્ય છે. કેમ કે એ બધી પૂતગળની પર્યાયો છે એ બધું અનિત્ય છે. બીજા જીવો છે એમના શરીર છે, અને પોતે જે શરીર સાથે રહ્યો છે એ શરીર એ પૂતગળના સ્કંદની પર્યાય છે, એટલે એ બધું અનિત્ય છે. અને એવા અનિત્ય જે નાશ પામવાનું છે, જે નાશ પામવાનું છે, જે રહેવાનું નથી, જે બદલાવાનું છે, જન્મે છે ત્યારથી મૃત્યુ પામતા સુધીમાં જે અનેક વાર બદલાયું છે, જે શરીર રૂપે એને મળ્યું છે એ અનેક વાર બદલાયું છે, જન્મથી મૃત્યુ થાય ત્યાં સુધીમાં એમાં કેટલાય ફેરફાર થયા છે, એવું આ શરીર છેવટે એને છોડીને જવાનું છે, અને એ શરીર પણ નાશવંત છે, એમાં રહેલા પૂતગળ પરમાણુઓ છૂટા થઈ જવાના છે, તો એ અનિત્ય છે. એવા અનિત્યની સાથે જીવ છે તે નિત્ય છે, અને એવા ભગવાન આત્મા જે નિત્ય છે, જેનું પરિણમન જે છે તે શુદ્ધ છે, જેમાં અનંત ગુણ રહ્યા છે એવું એનું સ્વરૂપ છે, એવા ભગવાન આત્માનો વિચાર કરવો, અને જે અનિત્ય છે એનું લક્ષ્ય છોડવું, એવી એ અનિત્ય ભાવના છે. એ 45મા શ્લોકમાં એ વાત કહેવામાં આવી. અને એનો એ અનિત્ય જે વસ્તુ જે છે એનો એ વિચાર કરતા, એનો વિયોગ થતા એ જે શોક કરે છે અને જે આર્ત ધ્યાન કરે છે એને લીધે થઈ અને એને પાપ બંધ પડે છે, માટે એને એવા અનિત્યને છોડવું, અનિત્ય સાથેના સંબંધને છોડવા, અનિત્યનું લક્ષ્ય છોડવું, એમ એવી અનિત્ય ભાવના છે. પછી 46મા શ્લોકમાં અશરણ ભાવનાની વાત કરી કે જીવને કોઈનું શરણ નથી, અને એમાં ઉદાહરણ એ આપવામાં આવ્યું કે નિર્જન વનમાં વાઘ દ્વારા કે સિંહ દ્વારા મૃગનું નાનું બચ્ચું પકડાયું છે, સિંહે એને પકડ્યું છે, તો હવે એ મૃગના નાના બચ્ચાને કોઈનું શરણ નથી, કોઈ એને બચાવી શકે તેમ નથી. એવી રીતે આ જીવને પણ આ સંસારમાંથી કોઈ બચાવનાર નથી, એને અન્ય કોઈ ઉગારી શકે તેમ નથી, જીવને કોઈનું શરણ નથી. જીવને જો કોઈનું શરણ હોય તો તે માત્ર પોતાના સ્વરૂપનું શરણ છે, એ સિવાય જીવને બીજા કોઈનું શરણ નથી. હવે જ્યારે જીવ પોતે શરીર સાથે રહ્યો છે અને શરીર સાથેનો ઘનિષ્ઠ સંબંધ છે અને શરીરને પોતાનું માને છે, ત્યારે એને આ ઉપદેશ આપ્યો છે કે ભાઈ તું આ શરીરને તારું માની રહ્યો છે, પણ એ શરીરને તું તારું કરી શકતો નથી, અને એ શરીરના નિમિત્તે જે અસાતા વેદનીય તારે ભોગવવાના થશે એ થશે જ, એમાંથી તને કોઈ બચાવી શકે એમ નથી, તને કોઈનું શરણું નથી. તું એવા શરીરને માટે થઈ અને જો શરણું શોધતો હોય, ડોક્ટર વૈદ્ય હકીમોનું શરણું શોધતો હોય કે એવા શરીરને સુખ શાંતિમાં અનુકૂળતામાં રાખવા માટે થઈ અને ઘર કપડાં વગેરેનું શરણું શોધતો હોય કે બીજી સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે થઈ અને તારા આસપાસમાં રહેલા તારા સ્વજનો મિત્રો એનું શરણું જો તું શોધતો હોય તો એમાં તારી ભૂલ છે, એ કોઈ તને શરણ આપી શકે તેમ નથી. કેમ કે બધા જ પદાર્થો જે છે તે બધા જ પદાર્થો વિનાશી છે, એમાં ફેરફાર થવા એના કારણે થાય છે, એટલે તું પણ એને નથી બદલાવી શકતો કે બીજા પણ એને બદલાવી નથી શકતા, અને છેવટે એ એ પર્યાયો જે બદલાય છે, જે રોગની પર્યાય થાય છે, જે વૃદ્ધાવસ્થાની પર્યાય થાય છે, એ બધાની સાથે તારે રહેવું જ પડશે. અને એક સમય તો એવો પણ આવશે કે એવા શરીરને છોડીને તારે જવાનું થશે. તો એવા શરીર પ્રત્યેથી જે તને રાગ જે છે એ રાગને તું ઓછો કર, એ રાગને ઓછો કર અને તારા નિજ સ્વરૂપનો તું વિચાર કર, એમ અહીંયા આ અશરણ ભાવનામાં કહેવામાં આવ્યું છે. અશરણ ભાવનામાં જે કહેવામાં આવ્યું છે એની પાછળનો આશય જીવને પોતાના સ્વરૂપ તરફ લઈ જવાનો છે. એટલે એને કોઈનું શરણ નથી એમ કહીને એને દુઃખી કરવાની વાત નથી કહી, પણ એને દર્શાવ્યું છે કે તને તારું પોતાનું શરણ છે. અશરણની સાથે પછી બીજો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય કે કોઈનું શરણ નથી તો પછી કોનું શરણ છે, મને કોઈનું શરણ છે કે નહીં? તો હા પ્રભુ, તને શરણ છે. અને એમાં ચત્તારી મંગલમની ભાવના જે છે એની પણ આપણે વાત કરી હતી, એ ચાર શરણ તો છે, પણ એ શરણ તો પરનાલક્ષે શરણ છે અને એના દ્વારા ખરેખર તો તારે તારા મૂળ શરણ, જે કાયમ રહેવાવાળું શરણ છે, એવું પોતાનું સ્વરૂપ, એનો વારે વિચાર કરવાનો છે. એ સાચું તારું શરણ છે, તારા સ્વરૂપનું શરણ એ જ તારું શરણ છે, એ વાત અશરણ ભાવનામાંથી નીકળે છે. તો એ આપણે બીજી ભાવના 46મા શ્લોકમાં આવી એનો વિચાર કર્યો. અને ત્યાર પછીથી 47ના શ્લોકમાં જે વાત આવી એ સંસાર ભાવનાની વાત આવી કે સંસારની અંદર તું જે સ્થિતિમાં છો એ સ્થિતિ સુખની સ્થિતિ નથી. એ સંસાર આખો દુઃખથી ભરેલો છે, સંસારનું સ્વરૂપ જ આભાસી છે, સંસાર એક ધારો રહેતો નથી. જીવ જેવા ભાવ કરે છે એ પ્રમાણે એવા ભાવને અનુરૂપ એનો સંસાર એની આસપાસમાં રચાય છે, એ પોતે જ પોતાના ભાવરૂપે પોતાનો સંસાર રચે છે. અને એવા એના રચેલા સંસારમાં વ્યાકુળતા છે, આકુળતા છે, એના આત્મપ્રદેશોનું કંપન થાય એવા બધા નિમિત્તો પડ્યા છે. એવા નિમિત્તોને કારણે એ હંમેશા એ અશાંત રહે છે. પોતાના આત્મપ્રદેશોનું કંપન થયા કરે એવી દશામાં જીવને ક્યાંથી સુખ હોય, એને દુઃખ જ હોય. એટલે સંસારમાં જે કંઈ સુખનો ભાસ થાય છે, જે ઇન્દ્રિયજનિક સુખોનો એને ભાસ થાય છે અને એમાં એની પ્રાપ્તિમાં એ રાગ કરે છે, એના ઉપાયો કરે છે, એ બધું મિથ્યા છે. અને એવા ઉપાયો છોડીને, એવા સંસારમાં સુખની કલ્પનાને છોડીને જ્યાં સાચું સુખ પડ્યું છે એવા મોક્ષને, એવી મુક્તિની દશાને પ્રાપ્ત કરવા માટે એણે પ્રયત્નશીલ થવું જોઈએ. એણે ભવ્ય કહ્યો, એ ભવ્યજનો કહીને અહીંયા સંબોધન કર્યું. એટલે એને ભવ્ય કહ્યું કે તું ભવ્ય છો, તું ભવ્ય છો એટલે કે તું તારા જ્ઞાન સ્વરૂપે પરિણમી શકે એવો છો. જેમ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછીથી જીવ પોતે પોતાના જ્ઞાન સ્વરૂપે પરિણમી જાય છે, એવી રીતે તું પણ તારા જ્ઞાન સ્વરૂપે પરિણમી જાય એવો છો. અને એમાં જેમ કેવળી ભગવાનને જેમ આનંદ અવ્યાબાદ સુખનો અનુભવ થાય છે, એવા આનંદ અને અવ્યાબાદ સુખનો અનુભવ તને પણ તારા સ્વરૂપમાંથી થઈ શકે એવો તું છો. એટલે એવા મુક્તિ સ્વરૂપને તું ગ્રહણ કર, એનો ઉદ્યમ કર, એને માટે જ બધો પ્રયત્ન કર અને એની સિદ્ધિ કર. સંસાર ભાવના જે છે એ દ્વારા સમજાવવું એ છે કે એ સાચું સ્વરૂપ નથી, એ તે તારી આસપાસ રચેલું એક માયાનું કુંડાળું છે, એ જાળ રૂપે છે, એને તું ભેદી અને તું મુક્તિ સ્વરૂપ સિદ્ધ દશાને પ્રગટ કર, એ સાચા સુખનો માર્ગ છે, એમાં હંમેશા ટકી રહે તેવું શાશ્વત સુખ રહેલું છે, એમ એ સંસાર ભાવનાની વાત આપણને 47મા શ્લોકમાં આચાર્ય ભગવાને કરી. તો આ આપણે ત્રણ ભાવનાઓનું પુનરાવર્તન કર્યું. હવે આગળ 48મા શ્લોકથી આજનો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. અહીંયા 48મા શ્લોકમાં કહે છે, સ્વજનો વા પરો વાપી નો કશ્ચિત પરમાર્થતઃ કેવલમ સ્વાર્જિતમ કર્મ જીવેનૈકેન ભુજ્યતે. આ એકત્વ ભાવનાની વાત કરી છે. અહીંયા આ શ્લોકમાં કહે છે કે કોઈ પણ પ્રાણી વાસ્તવમાં ન તો સ્વજન છે અને ન પર પણ છે. સ્વજન એટલે સ્વકીય માતા પિતા આદિ, અને પર પણ નથી. જીવ દ્વારા જે કર્મ બાંધવામાં આવ્યું છે તેને જ કેવળ તે એકલો ભોગવે છે. આ રીતે વારંવાર વિચાર કરવો તેને એકત્વ ભાવના કહે છે. વ્યવહારમાં કોઈકની વાત સાંભળી હોય, કોઈકનો ઉપદેશ સાંભળ્યો હોય ત્યારે એ બોલે છે કે ભાઈ તું એકલો આવ્યો અને એકલો જવાનો છે. બોલે તો છે, પણ એ એકલો આવ્યો છે અને એકલો જવાનો છે એના ઉપર એણે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો નથી. એ એમ પણ બોલે છે કે તારા કરેલા તારે જ ભોગવવા પડશે, બીજો કોઈ ભોગવનાર નથી. તે કરેલા પાપોનું ફળ તને જ મળવાનું છે, એનું ફળ બીજા કોઈને મળવાનું નથી. આ વાતને એ બોલે છે પણ એના ઉપર ગંભીરતાથી વિચાર કરતો નથી. એકત્વ ભાવનામાં આ જ વાત રહી છે. એકત્વ ભાવનામાં આચાર્ય ભગવાન એ જ વાત જણાવે છે કે વાસ્તવમાં તારું કેવું સ્વરૂપ છે, તું જે કંઈ કરી રહ્યો છો, જે વિભાવ ભાવરૂપે પરિણમન કરી રહ્યો છો અને એને લીધે થઈ અને તને આશરો થાય છે, બંધ થાય છે, તો એ બધા કર્મનો બંધ તારી આસપાસમાં રહેવાનો છે. એ ભાવ કર્મ રૂપે જે કર્મ બંધ થયો છે એને અનુરૂપ પછી દ્રવ્ય કર્મ બંધાશે, પણ તું અહીંથી જઈશ ત્યારે, અહીંયાથી જઈશ એટલે આ શરીરમાં વર્તમાન પર્યાયમાં જે શરીરમાં છે એ શરીરને છોડીને જઈશ ત્યારે એ કારમણ્ય શરીર રૂપે એ બધું તારી સાથે આવવાનું છે. તારે બીજો ભવ કરવાનો છે, ત્યાં ફરી પાછા તું નવા ભૂતગળો ગ્રહણ કરીશ, જેવી પર્યાય છે એવી પર્યાયને અનુરૂપ એવા બધા ભૂતગળો ગ્રહણ કરીશ, એવા સંયોગો પણ તને બધા પ્રાપ્ત થશે અને ફરી પાછો તું દુઃખી થઈશ. અત્યારે વર્તમાનમાં જે તારા માતા પિતા, પુત્ર પુત્રી, પુત્ર વધુ, જમાઈ, કાકા કાકી, મામા મામી, દાદા દાદી, જે કંઈ સ્વજનો છે એ બધા સ્વજનો તું અહીંથી નીકળી અને બીજે જઈશ ત્યારે કોઈ તારી સાથે આવવાના નથી, એ કોઈ તારી સાથે હશે નહીં. એટલે અત્યારે તું જેને સ્વજન પોતાના માને છે એ પોતાના નથી, એ દરેક પોતે પોતાના છે, એમાંનું કોઈ તારું નથી. જો તારું હોય તો તારી સાથે આવ્યા વિના રહે નહીં. જે તારું છે તે તારી સાથે આવે છે, આ કોઈ તારી સાથે આવતા નથી. તારું પોતાનું તો શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, અને એ સિવાય વર્તમાનમાં જે તે માયાજાળ બાંધી છે, કર્મની માયાજાળ બાંધી છે, એ કારમણે શરીર રૂપે તારી સાથે આવવાની છે, એ પણ શાશ્વત નથી. તું ધારે તો એ માયાજાળને તોડી શકે એવો છો, પણ એ કર્મની માયાજાળ જે છે એ તેં જ બાંધી છે, એ તારી સાથે આવવાની છે. એ કર્મની માયાજાળ તે તારા સ્વજનોને સુખી દુઃખી કરવાના વિકલ્પ સાથે બાંધી હોય તો પણ તેથી કંઈ એ માયાજાળ એમને સ્પર્શતી નથી, એટલે કે એમને એ કર્મનો બંધ થતો નથી. તું કમાવા જાય છે, પાપ કરે છે અને મનમાં એમ માને છે કે હું મારા કુટુંબને માટે થઈને આ બધું કરું છું, તો એમાં એના ભાગીદાર તરીકે એ બધા પણ હશે, તો એ માન્યતા તારી મિથ્યા માન્યતા છે. વાલિયા લૂંટારાની વાત આપણે જાણીએ છીએ કે વાલિયો લૂંટારો વાલ્મીકી ઋષિ બન્યો એ પહેલા જે વાત બની એ આ પ્રમાણે હતી કે બધાને લૂંટતો હતો અને ત્યારે લૂંટતો હતો ત્યારે કોઈક એને એવા સાધુ પુરુષ મળી ગયા. એણે પૂછ્યું કે તું આ બધાને લૂંટે છે તો એનું પાપ તને લાગે છે, તો એ પાપના ભાગીદાર આ બધા તારા કુટુંબી છે? તો કે આ હોય જ ને, કે હું એમને માટે તો આ બધું કરું છું. તો કે ના, તું પૂછી આવ. અને પૂછવા ગયો ત્યારે એના કુટુંબીઓએ કહ્યું, એની પત્ની પુત્ર બધાએ કહ્યું કે તમે પાપ કરો, એના ભાગીદાર અમે શા માટે થઈએ? ત્યારે પાછો આવે છે અને એને ખૂબ દુઃખ થાય છે અંતરમાં, રસ્તામાં આવતા વિચાર કરે છે કે અત્યાર સુધીમાં મેં આટલા બધા પાપ કર્યા, જેને માટે પાપ કર્યા એ પોતે જ ના પાડે છે કે એ પાપના ભાગીદાર નથી, તો હું શા માટે પાપ કરું છું? અને પછી એ સાધુ પુરુષ પાસે આવી અને ઘણો બોધ પામે છે અને પછી એ પોતે સાધુ થાય છે. એટલે જે કંઈ પાપ કરે છે એ એણે પોતે પોતાની આસપાસ રચેલી કર્મની માયાજાળ જે છે એનો ભોગવનારો એ જ થવાનો છે, બીજો કોઈ થવાનો નથી. અને જે કંઈ એને સંયોગ રૂપે પ્રાપ્ત થયું છે એ બધું નષ્ટ થવાનું છે, એટલે કોઈ એનું સ્વજન નથી કે કોઈ પરજન નથી, કોઈ સ્વ નથી કોઈ પર નથી, સ્વ તો એનો પોતાનો આત્મા જ છે, એના આત્મા સિવાય બીજું કંઈ એનું છે જ નહીં. એટલે પોતે હંમેશા એ એકલો છે. વર્તમાનમાં પણ એ સ્વજન ખરેખર સાચા અર્થમાં સ્વજન નથી, કેમ કે એ જે કંઈ કરે છે એમાં એ ભાગીદાર થતા નથી. જો સ્વજન હોય, પોતાના હોય, તો એ ભાગીદાર થવા જોઈએ. એ જે કંઈ કરે છે, પાપ બંધ કરે છે, એ પાપના ભાગીદાર થવા જોઈએ, પણ એમ તો થતું નથી. એનો અર્થ જ એ છે કે એ એના સ્વજન નથી, એ એનાથી જુદા છે. એટલે એ તો એકલો ને એકલો જ છે, જે કંઈ કરે છે એ દરેક વખતે એકલો જ છે. એની આસપાસમાં ઘરમાં ભલે બધા રહેતા હોય પણ એ પોતે તો એ વખતે પણ એકલો જ છે, અને એ પોતે જંગલમાં જાય છે તો પણ એ એકલો જ છે. એ એના વિકલ્પો સહિત છે અને વિકલ્પોને કારણે એ એના કર્મો સહિત છે. એ માયાજાળ સહિત છે અને એ માયાજાળ એવી છે કે સતત બદલાતી રહે છે. એ સતત બદલાતી રહેતી માયાજાળ છે. અનંતકાળથી એ કર્મરૂપી માયાજાળની સાથે રહ્યો છે, એ કર્મરૂપી મેલની સાથે રહ્યો છે. અને એ પણ બદલાતો, એક સરખો તો એ પણ રહ્યો નથી, એ કર્મ મળ પણ એક સરખો નથી, પણ એની સાથે આવે છે. તો આવા કર્મરૂપી મેલને કારણે એ સંસારની રચના કરે છે, એને ભવોનું પરિભ્રમણ થાય છે. તો એ બધું એને જ સ્પર્શે છે, એને જ લાગુ પડે છે. એનો કરનારો ભોગવનારો એ જીવ જ છે, એ એકલો જ એને કરે છે અને એકલો જ ભોગવે છે, એ સિવાય બીજું કોઈ એમાં ભાગીદાર થતું નથી. આ વાતનો વારંવાર વિચાર કરવો. જીવ દ્વારા જે કર્મ બાંધવામાં આવ્યું છે તેને જ કેવળ તે એકલો ભોગવે છે, બીજા કોઈ પદાર્થને એ ભોગવતો નથી. એને ભોગવવા પણ એ કર્મોનું જ થાય છે, બીજાને એ ભોગવી શકતો નથી. અને એ પણ એ એકલો જ ભોગવે છે, એણે બાંધેલા કર્મોને બીજો કોઈ આવીને ભોગવતો નથી. એ સુખના હોય કે દુઃખના હોય, જે કંઈ પ્રસંગો બને છે, જે માન્યતાઓ એની જે વર્તે છે, એ બધું એ પોતે જ ભોગવે છે. એટલે એ જીવ જ પોતે જ આકુળ વ્યાકુળ અનાકુળતા બધું જ એ પોતે ભોગવનારો છે. અશાંતિ ભોગવનારો એ જ છે, એના જ આત્મપ્રદેશોનું કંપન થાય છે, એ વખતે બીજા કોઈને કંઈ થતું નથી. એટલે આ રીતે એ એકલો જ છે એવી એકત્વ ભાવના કરવી. ગુરુદેવે એક સરસ ઉદાહરણ આપી અને આ વાતને સમજાવી કે બે ભાઈઓ હતા અને એમાં મોટા ભાઈને નાના ભાઈ પ્રત્યે ખૂબ પ્રેમ, ખૂબ રાગ. નાનો ભાઈ બીમાર પડે છે ત્યારે એની દવા સારવાર કરે છે અને પછી એમાં એ સારવાર માટે થઈને ગમે તેમ કરીને એને સારો કરું, સાજો કરું એમ કરતા વિચાર કરતા એને અભક્ષક વસ્તુઓ પણ આપે છે, એ માંસ આદિ જે છે એ પણ આપે છે. અને એ રીતે એ ખૂબ રાગપૂર્વક એનું જે કંઈ કરવું પડે એ કરે છે. એને લીધે થઈને ઘણા પાપો પણ કરે છે. કોઈ કહે કે આ અમુકને મારીને તમે એનું લોહી પીવડાવો તો એનાથી સારું થઈ જાય, તો એ એવું પણ કરે છે. તો એવું પણ એ કરે છે. એટલે એ રીતે એક જેટલા પાપો કરે છે એ બધા પાપો એને એમ છે કે હું મારા ભાઈ માટે કરું છું, પણ એ પાપો કરનારો કોણ છે? એ પોતે છે. એટલે એવા પાપો કરવાને કારણે થઈ અને એ નરકમાં જાય છે. હવે પેલો નાનો ભાઈ છે એ પણ મરી અને ત્યાં જ પરમાધાની થયો છે. એને પણ પૂર્વે એવા પાપો વગેરે જે કર્યા હતા એને કારણે થઈ એ પણ મરી અને ત્યાં પરમાધાની થાય છે. પરમાધાની થાય છે એટલે આ જે નરકમાં રહ્યો છે એને એ મારે છે, દુઃખ આપે છે, આ બધું કરે છે. ત્યારે પેલાને ખ્યાલ આવે છે, કેમ કે નારકી જે છે ને એ ત્યાં જાતિ સ્મરણ જ્ઞાન સહિત હોય અને જાતિ સ્મરણ જ્ઞાન તરત જ થાય છે. દેવોને પણ જાતિ સ્મરણ જ્ઞાન થાય અને નારકીને પણ જાતિ સ્મરણ જ્ઞાન થાય, ઉત્પન્ન થાય એટલે ત્યાર પછી. એટલે એને ખબર પડે છે કે આ તો મારો ભાઈ છે, એને કહે છે કે તું તો મારો ભાઈ, નાનો ભાઈ, મેં તને સારો કરવા માટે, સાજો કરવા માટે થઈને આ બધું કર્યું. પણ કે પાપ તે કર્યું કે મેં કર્યું? કે મેં ક્યાં તને કહ્યું હતું કે તું બધું આવા બધા પાપો કર, તે પાપો કર્યા છે તો એનો બદલો તું ભોગવ. એટલે કોઈ કોઈનું થતું નથી, તું પાપ મારે માટે કરે છે એટલે હું કંઈ એનો ભાગીદાર નથી અને એના પાપનો, પાપના ફળ તારે ભોગવવા જ પડશે. આ વાત ગુરુદેવે બહુ સરસ કરી છે અને આ ઉદાહરણ તો ઘણી વાર ગુરુદેવે આપ્યું છે કે તું એકત્વ ભાવનાને સમજ, તું એકલો જ છો, તારી સાથે બીજું કોઈ નથી, તારી સાથે બીજું કોઈ નથી. આવી એ એકત્વ ભાવના છે. કર્મને સમજવા, કર્મની માયાજાળને સમજવી, સંસારને સમજવો અને એ બધામાં એના કેન્દ્રમાં રહેલો તું છો અને એ વખતે તારી સાથે બીજું કોઈ નથી, તું એકલો જ છો એનો ભોગવનારો, કર્મોનો ભોગવનારો તું એકલો જ છો, તારે જ ભોગવવા પડશે, એવી એ એકત્વ ભાવના છે. આપણે બોલીએ છીએ વ્યવહારમાં કે ભાઈ જીવના કર્યા ભાવ જે છે એ જીવ પોતે જ ભોગવે છે, એ વાતનું બરાબર સ્મરણ રાખવું. જે કંઈ કરે છે બીજાને માટે કરે છે, બીજાને માટે દોડી દોડીને જાય છે, પણ બે મિનિટ થંભી જા, પાછો વળી અને વિચાર કર કે જે તું કરવા જઈ રહ્યો છે, જેને માટે કરવા જઈ રહ્યો છે એ એને માટે તું નથી કરતો, પણ તું તારા રાગને કારણે કરે છે. તને એમાં રાગ છે, એવું કરવામાં તને રાગ છે, એટલે તું એવા પાપોની પ્રવૃત્તિમાં દોરવાય છે. બીજો કહે છે માટે તું કરે છે એ માન્યતા ખોટી છે. બીજો તો ઘણું બધું કહે છે પણ તું બધું કરતો નથી, તને રાગ છે એટલું જ કરે છે અને પાછો એમ તું કહે છે, તું જસ્ટિફાય કરે છે કે મેં તો એને માટે કર્યું, મેં તો એને માટે કર્યું. ના, એમાં તારો રાગ છે. બીજાઓ તો ઘણું બધું કહે છે, તું બધું ક્યાં કરે છે? તું તને જેટલું ગમે છે એટલું જ કરે છે, એમાં તારો પોતાનો રાગ છે, માટે તું કરે છે. અને એવા રાગને કારણે દોડી દોડીને જે કંઈ પાપો કરી રહ્યો છો એમાં તું પાછો વળ, એ વખતે તું એકલો છો, એ કર્મો તારે એકલાએ જ ભોગવવાના છે, એનો તું વિચાર કર, એવી એ એકત્વ ભાવના છે. તો અહીંયા એ 48મા શ્લોકમાં એકત્વ ભાવનાની વાત કરવામાં આવી. એના પછી 49મો શ્લોક છે એની અંદર અન્યત્વ ભાવના કહી છે. 49મો શ્લોક આપણે લઈએ. ક્ષીર નિરવદેકત્ર સ્થિતયો દેહ દેહિનો ભેદો યદિ તતો નિષુ કલત્રાદિષુ કા કથા. આચાર્ય ભગવાન કહે છે કે જો દૂધ અને પાણીની સમાન એક જ સ્થાનમાં રહેનાર શરીર અને જીવમાં પણ ભેદ હોય તો પ્રત્યક્ષ જ પોતાનાથી ભિન્ન દેખાતા સ્ત્રી પુત્ર આદિના વિષયમાં ભલા શું કહેવું? અર્થાત તેઓ તો જીવથી ભિન્ન છે જ. આ રીતે વિચાર કરવો તેનું નામ અન્યત્વ ભાવના છે. ઉદાહરણ આપ્યું છે કે જો દૂધ અને પાણીની સમાન એક જ સ્થાનમાં રહેનાર, દૂધ અને પાણી બે જુદા છે, ભલે સાથે રહે છે, ભેગા થાય છે, છતાં પણ આપણને ખ્યાલ આવે છે કે દૂધ દૂધ છે અને પાણી પાણી છે, અને એમ પણ કહેવામાં આવે છે કે હંસ એને જુદા પણ પાડી શકે છે દૂધ અને પાણી. તો અહીંયા તો વાત એ કરી છે કે જો શરીર અને જીવ એ બે જુદા છે, એ બંનેમાં ભેદ છે એવું ખ્યાલમાં આવે છે, તો પછી એનાથી ભિન્ન રહેતા, એનાથી જુદા દેખીતા દેખાય છે એવા સ્ત્રી પુત્ર આદિ એ બધા જે છે એ એના ક્યાંથી હોય? જો શરીર એનું નથી, શરીર અને જીવ બે ભિન્ન છે, જુદા છે, જો શરીર જ એનું નથી, જીવનું જો શરીર નથી, જીવ શરીરથી જો જુદો છે, સાથે રહ્યો છે, એક જ જગ્યાએ રહ્યા છે, તેમ છતાં પણ જો જીવ અને શરીર પણ જો જુદા છે પાણી અને દૂધની માફક, તો પછી એનાથી તદ્દન ભિન્ન છે એવા સ્ત્રી પુત્ર આદિ એ બધા તો એનાથી જુદા જ છે, એમ અહીંયા અન્યત્વ ભાવના કહી છે. એ બધા જુદા છે એટલે એ અન્ય છે, એ અન્ય છે, એ અન્ય છે તો તને એ કોઈ રીતે કંઈ કરનારા નથી. એમનામાં તું રાગ કરીને બેઠો છો તો એવા રાગને છોડ અને એ બધાને તું સમભાવે જો. એ તારા જેવા જીવ છે એને જીવ તરીકે જોવાની દ્રષ્ટિ કેળવો. એ બધા ભગવાન આત્મા છે, એ સિદ્ધ સમાન છે એવી દ્રષ્ટિ કેળવો. પુત્રને પુત્રની દ્રષ્ટિથી નહીં જોતા એને ભગવાન આત્મા તરીકે જોવો, એને ભવ્ય જાણવો, એવું ઉપદેશમાં આવે છે. બધા ભિન્ન છે, અન્ય છે, એટલું જ નહીં પણ એ બધા શું છે તો કે એ બધા જીવ છે, એ પણ એમની કોઈ પર્યાયમાં રહ્યા છે અને એ પણ ભવ્ય છે અને એ પણ સિદ્ધ સમાન છે, એ પણ પુરુષાર્થ કરશે અને સિદ્ધત્વને પ્રગટ કરશે. અન્યત્વ ભાવના, અન્યત્વ ભાવનામાં બંને વાત આવે છે, એનાથી જુદા છે, ભિન્ન છે, અન્ય છે, એ એના નથી, એટલાથી સંતોષાઈ નહીં જતા. આગળ વાત એ આવે કે અન્ય છે પણ શું છે, જેવું છે તેવું સ્વરૂપ સમજવું. એ સ્ત્રી, પુત્ર, પત્ની, પુત્રવધુ કે જમાઈ, માતા પિતા જે કંઈ છે એ બધા પોતાના જેવા જીવ છે. એ કોઈ માતા નથી, કોઈ પિતા નથી, કોઈ પત્ની નથી, કોઈ પતિ નથી, માત્ર એ બધા ભગવાન આત્મા છે, એ બધા સિદ્ધ સમાન છે. બીજી રીતે વિચાર કરીએ તો આપણે એમ કહીએ છીએ કે જીવ ક્યારથી છે, જીવની કોઈ આદિ છે, જીવની આદિ નથી, જીવ અનાદિનો છે, અનંતકાળથી જીવ છે. તો એ અનંતકાળથી જીવ, એ તારો જીવ અનંતકાળથી છે કે બીજા કોઈનો જીવ પણ અનંતકાળથી છે? તો કે આ બીજાનો પણ અનંતકાળથી છે. જેટલા છે બધા જીવ અનંતકાળથી છે. જો બધા જીવ અનંતકાળથી છે તો બધાની ઉંમરમાં કોઈ તફાવત ખરો? જેટલા જીવ છે એ બધા જ અનંતકાળથી છે, અનાદિના છે, તો એમની ઉંમરમાં કોઈ તફાવત ખરો? પર્યાયની વાત નથી પ્રભુ, પર્યાયની વાત અહીંયા આપણે નથી કરતા. નિગોદમાંથી ક્યારે બહાર આવ્યો એની વાત નથી, નિગોદમાંથી કોઈ જીવ ક્યારે બહાર આવ્યો, કોઈ પછી આવ્યો, કોઈ વહેલો આવ્યો, કોઈ મોડો આવ્યો, ત્રસ્ત થવાનો કાળ એનો જુદો જુદો હોય. અને પછી પણ પાછું એમ પણ બને કે એ 2000 સાગરોપમનો ત્રસ્ટનો કાળ વીતી ગયા પછીથી પાછો એ ઇતર નિગોદમાં પણ ચાલ્યો જાય, પણ તેથી શું? એથી કંઈ એ જીવ ખતમ નથી થઈ જતો, એનો વિનાશ નથી થતો. એટલે જીવ તો જીવ રહે જ છે. અને નિગોદમાં જે અનાદિનો જે નિગોદમાં છે, નિત્ય નિગોદમાં પડ્યો છે, જે બહાર જ હજી નથી આવ્યો, એ જીવ પણ છે ક્યારથી? ત્યાં કંઈ ઉત્પન્ન તો થયો નથી, નવો બન્યો નથી, છે તો અનંતકાળથી. એટલે બધા જ જીવ અનંતકાળથી છે. એટલે એ અપેક્ષાએ જોઈએ તો બધા જીવની ઉંમર સરખી, બધા જીવની ઉંમર સરખી, પણ પર્યાય જે પર્યાયમાં જેમ છે તો તે પર્યાયમાં તેમ છે. એટલે એ પર્યાયના સંબંધો જે છે, એ ક્ષણિક સંબંધો છે, એ દ્વારા કોઈ મૂલ્યાંકનો જીવના થઈ શકે નહીં. એટલે પર્યાયમાં અહીંયા જે જીવ મનુષ્યની પર્યાયમાં આપણા પછી આવ્યો છે, એટલે કંઈ એ આપણાથી નાનો નથી થઈ જતો અને આપણે કંઈ મોટા નથી થઈ જતા, એટલે એમ તો છે જ નહીં. એટલે પુત્ર છે કે પુત્રી છે, પુત્ર વધુ છે કે જમાઈ છે, એ બધા આપણાથી નાના છે એમ તો છે નહીં. એટલે એ બધા જે જુદા છે એ બધા પણ છે તો અનાદિના, એમની પણ ઉંમર આપણા જેટલી જ છે. એટલે એમના તરફ એવી દ્રષ્ટિ કેળવવી કે એ અન્ય છે, જુદા છે, એટલું જ નહીં પણ એ અનાદિના છે, હું પણ અનાદિથી છું, એ પણ ભવ્ય છે, હું પણ ભવ્ય છું, એ પણ સિદ્ધ સમાન છે, હું પણ સિદ્ધ સમાન છું, જીવ માત્ર જે છે તે સિદ્ધ સમાન છે, એવો ભાવ વ્યક્ત કરવો. માત્ર એમ નહીં કે એ મારાથી ભિન્ન છે એટલી અન્યત્વ ભાવના નથી, પણ સાથે સાથે એ અન્ય છે અને મારા જેવા છે, એ મારા જેવા છે, એ પણ અનાદિથી છે, એ પણ હંમેશા રહેવાના છે, એમનો પણ નાશ થવાનો નથી, પણ એ મારાથી જુદા છે, એ અન્ય છે, એવી અન્યત્વ ભાવના. એ મારાથી બધા જુદા છે, એ અન્ય છે, એવી અન્યત્વ ભાવના. એ જીવ બધા જુદા છે અને એ જીવની સાથે રહેલા એમના શરીર જે છે એ એમનાથી જુદા છે, મારાથી પણ જુદા છે. મારું શરીર જે કહું છું હું, એ શરીર મારું નથી, એ મારાથી જુદું છે. જે જીવો જુદા છે અને આગળ પછી વધારે વિસ્તાર કરે તો આ જે શરીર સાથે હું રહ્યો છું એ મારાથી જુદું છે, એ અન્ય છે, હું જીવ સ્વરૂપ છું અને આ પૂતગળ સ્વરૂપે છે, એટલે એ બંને પદાર્થો જુદા છે, બંને દ્રવ્યો જુદા છે. મારી સાથે જેમ આ બધા જીવો એમની પર્યાય સહિત છે એ જ રીતે બીજા અન્ય પૂતગળ પદાર્થો પણ રહ્યા છે, એ બધા પણ મારાથી જુદા છે, એમ અન્યત્વ ભાવના. એટલે પછી હું એક જ રહ્યો એ સિવાય બીજું અન્ય છે, બધું જ જુદું છે, મારાથી જુદું છે, એ મારામાં નથી, હું એનામાં નથી, એમ આગળ અન્યત્વ ભાવનાનો વિચાર કરવો, વિસ્તાર કરવો. શરીર જે છે એને પોતાથી જુદું માનવું, અને શાસ્ત્રમાં તો એ શરીર પ્રત્યે ખૂબ રાગ વર્તતો હોય ને ત્યારે એમ પણ કહી દીધું છે મુનિઓએ કે શરીર તો તારો દુશ્મન છે, શાસ્ત્રમાં શરીરને દુશ્મન કહી દીધો. કઈ અપેક્ષાએ? કે એમાં તને ખૂબ ખૂબ રાગ થાય છે અને એને લીધે થઈ અને તું દોરવાય છે ને, ઊંધો મિથ્યા માન્યતાઓમાં પડ્યો રહ્યો છે ને શરીરને પોતાનું માનીને, એ અપેક્ષાએ એને એમ પણ કહી દીધું છે કે તો તારો દુશ્મન છે. એ એક જ સ્થાનમાં રહેલી બે ચીજ છે, એક ભગવાન આત્મા અને બીજું શરીર. એટલે એ સંયોગી વસ્તુ છે, સંયોગી પદાર્થ છે. એ સંયોગી પદાર્થ સંયોગ પૂરા થતા તારાથી જુદો છે તો જુદો જ ભાસવાનો છે અને જુદો જ એમ જ અસ્તિત્વમાં રહેવાનો છે. એટલે એનું અસ્તિત્વ પૂતગળ રૂપે છે તો પૂતગળ પરમાણુ રૂપે જ થઈ જશે. અત્યારે સ્કંદ બન્યો છે પણ એ પછી પૂતગળો બધા છૂટા પડી જશે, એ પૂતગળ જ છે. એમ અન્યત્વ ભાવના ભાવવી. પોતાથી બીજા બધા જીવો જુદા છે અને એમના તરફની દ્રષ્ટિ એ બધા ભગવાન આત્મા છે. પછી શરીર છે એ પોતાથી જુદું છે અને પોતાની સાથે રહેલા ઘરમાં બીજા જે કંઈ પદાર્થો છે, ઘર છે, જે કંઈ છે એ બધું જુદું છે, અને શરીર પોતાથી જુદું છે એ બધું અન્ય છે, એવી અન્યત્વ ભાવના પણ સાથે ભાવવી. એટલે એમ અન્યત્વ ભાવના ભાવવાથી છેવટે નેરો કરતા કરતા એકમાત્ર આત્મા રહે છે કે જે પોતે છે. એ આત્માથી બીજું બધું જુદું છે એમ અન્યત્વ ભાવના. અન્ય છે, અન્ય એટલે સેનાથી અન્ય? તો પોતાથી અન્ય, પોતે એટલે ભગવાન આત્મા. આવી અન્યત્વ ભાવનાની વાત અહીંયા કરવામાં આવી છે. એટલે એ બધું ભિન્ન છે, જુદું છે. 49મા શ્લોકમાં આ વાત કરી અન્યત્વ ભાવનાની, એના પછીથી આગળ હવે વાત કરે છે 50મા શ્લોકની અંદર અશુચિ ભાવનાની. 50મા શ્લોકમાં કહે છે કે તથા સુચિરયમ કાય કુબી ધાતુ મલાન્વિત યથા તૈસ્વ સંપર્કાદન્યત્રાપ્યપવિત્રતા ક્ષુદ્ર જંતુ રસ રુધિર આદિ ધાતુઓ તથા મળ સંયુક્ત આ શરીર એવું અપવિત્ર છે કે તેના જ સંબંધથી બીજી વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે. શું છે શરીરની અંદર? તો એની અંદર મળ, મૂત્ર, શ્લેષ્મ, રુધિર, હાડકાં, માંસ વગેરે પડ્યું છે. એની અંદર સૂક્ષ્મ જંતુઓ પણ છે, એટલે ક્ષુદ્ર જંતુ પણ મૂક્યા છે. અને વાત પણ સાચી છે, મેડિકલ સાયન્સ પણ એવું માને છે કે આ શરીરમાં કેટલાય અસંખ્ય જીવો રહે છે, પેટમાં કેટલાય બેક્ટેરિયા રહે છે, જાત જાતના બેક્ટેરિયા રહે છે આ શરીરમાં. એ બેક્ટેરિયા રહે છે એટલે તો આ શરીરમાંથી આ આત્મા નીકળી જાય છે, છતાંય પેલા બધા જે છે એ શરીરને ડિકમ્પોઝ કરે છે ને, એટલે તો થાય છે બધી ડિકમ્પોઝિશનની. કેવી રીતે થાય છે? તો એ બધા પડ્યા છે ને જીવો અંદર, એ ડિકમ્પોઝ કરે છે. એટલે અસંખ્ય જીવો આ શરીરમાં રહ્યા છે, એ પોતે પોતાનું માનીને બેઠો છે પણ એને ખબર નથી કે એમાં પેલા પેરાસાઇટ તરીકે બીજા બધાએ ઘણા પડ્યા છે બીજા જીવો. એમને પોતાનું શરીર છે પાછું, બેક્ટેરિયા જે છે જે કંઈ, અથવા તો કૃમિ છે, કેટલાય કૃમિ પણ પડ્યા છે. આ બધું તો મેડિકલ સાયન્સમાં આવેલું છે, કેટલાય વાયરસીસ વગેરે કંઈ પણ આવે છે ને નીકળી જાય છે, પણ એ બધા પાછા પોતાના શરીર સહિત છે. આ આત્માને આ જ શરીર છે, એટલો ફેર છે. એટલે એ એમ માને છે કે આ શરીર મારું છે, પણ એ શરીરમાં છે શું? તો કે શરીરની અંદર તો આ બધી અસૂચિ છે, કોઈ સૂચિરૂપ પદાર્થ છે જ નહીં. મળ, મૂત્ર વગેરે ભરવું પડ્યું છે, એ લોહી છે, એ બધું જે છે, માંસ છે, એ બધું તો જોવું ગમે નહીં, એ બધા દુર્ગંધ મારતા પદાર્થો છે એને જોવા પણ ગમે નહીં. ગુરુદેવે બહુ સરસ આના વિશે વાત કરી છે કે એ બધું જો ચામડી વિના જો જોવામાં આવે ને, એની ઉપર ચામડીનું આવરણ ન હોય ને જો જોવામાં આવે ને, તો એને ખ્યાલ આવે કે એ શું છે. કૃપાળુ દેવે એ સ્ત્રીના સંબંધમાં એ વાત કરી છે કે જો તને સ્ત્રી તરફ ખૂબ ખૂબ જો તને એવો ભાવ થતો હોય તો તું સ્ત્રીના સ્વરૂપને ચામડી વિનાનું કલ્પના કર કે જેથી કરી અને તને એ તરફની રૂચિ ઉડી જાય. અહીંયા તો શરીર માત્ર તરફ જો તું એવો ચામડી વિનાનું જે જોવાનો ભાવ કરીશ ને કે ચામડી વિનાનું શરીર કેવું હોય, તો તને શરીર પ્રત્યેનો જે રાગ છે ને એ બધો તારો ઉડી જશે. તને શરીર પ્રત્યેનો સાચો ખ્યાલ આવશે કે શરીરમાં શું છે, આ શરીર કેવું છે, એ તો અશુચિમય છે. અને અહીંયા તો આચાર્ય ભગવાન કહે છે કે એવું અપવિત્ર છે કે એના સંબંધમાં જે કંઈ બીજું આવે છે ને એ બધું પણ અપવિત્ર થઈ જાય છે. આપણે વસ્ત્રો પહેરીએ છીએ ને, કપડાં પહેરીએ છીએ ને, એ બીજે દિવસે કેમ ગંદા થઈ જાય છે, તો કે પરસેવો વગેરે જે કંઈ એની ઉપર લાગે છે, તો એ બધું લાગે છે તો ક્યાંથી આવે છે, તો શરીરમાંથી આવે છે. માળા પહેરી હોય પુષ્પની માળા, એ પણ એ પરી સાથે રહે છે તો કેવી થઈ જાય છે. એટલે અહીંયા કહે છે પુષ્પમાળા આદિ વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે, બીજે દિવસે વાપરી ન શકાય એવી થઈ જાય છે. બધું જ ગુરુદેવે બહુ સરસ વાત કરી છે, એ વાત બહુ વિચારવા જેવી છે. ગુરુદેવ કહે છે કે આ એક સંચો છે, સંચો મશીન છે. એ મશીન દુનિયામાં એવું મશીન છે કે એની સાથે બીજી કોઈ મશીનની તુલના નહીં થશે એવું મશીન છે. એ મશીનમાં તમે ગમે તેવો સારામાં સારો પદાર્થ નાખો, એ વિષ્ટા થઈને નીકળે. તમે ઉપરથી ગુલાબજાંબુ નાખો કે ફ્રૂટ સલાડ નાખો, ગમે તે નાખો ને, સોનાનો વરખ નાખો, ગમે તે નાખો, બધું જે છે એ બધી વસ્તુ જે છે વિષ્ટા રૂપે બહાર નીકળે. કોઈ દુનિયાનું મશીન એવું નથી કે જેની અંદર તમે લાડવાના ગુલાબજાંબુ નાખો તો એમાંથી વિષ્ટા બની જાય એવું તો નથી બનતું. ભૂકો થઈ જાય, ભેળસેળ થઈ જાય, પણ વિષ્ટા તો નથી જ બનતી. ગુરુદેવ કહે છે કે આ એક જ સંચો એવો છે કે જેમાં તમે ગમે તે નાખો અને ગમે તેટલો વખત ગમે તે નાખ્યા કરો પણ એ બધું વિષ્ટા થઈને જ નીકળે, બીજી કોઈ રીતે નીકળે નહીં. મૂત્ર થઈને નીકળે અને વિષ્ટા થઈને નીકળે એવો આ સંચો છે. અને એ સંચા પ્રત્યે આટલો બધો રાગ, ગુરુદેવ એમ કહે છે કે અરે તમે મોઢામાં નાખો છો ને, હજી સારામાં સારી વસ્તુ મોઢામાં મૂકો છો ને, રસગુલ્લા મોઢામાં મૂકો છો ને, સ્વાદ માણો છો, કે ગુલાબજાંબુ મોઢામાં મૂકો છો, કે પૂરણપોળી મોઢામાં મૂકો છો અને સ્વાદ માણો છો ને, એને ચાવો છો ને, ત્યાર પછી જો કે મોઢું ખોલીને અરીસામાં જુઓ. ગુરુદેવે આ વાત કરી છે, એ જ વાત કહું છું કે તમે એ મોઢું ખોલી ચાવી અને પછી મોઢું ખોલીને અરીસામાં જુઓ કે શું છે એ, તો જોવું નહીં ગમે. તમે હમણાં જ જે ખાધું છે, હજી ઉતાર્યું છે અને અચાનક જ અંતરસ ગયો અને તમને ઉધરસ આવીને ઉલટી તરીકે બહાર આવે છે, 2 મિનિટ પહેલા જ હજી ખાધું છે એ ઉલટી તરીકે બહાર આવે છે, તો તમને જોવું નહીં ગમે. અને એમાં તો દુર્ગંધ છે. તો કે આ કેવું મશીન છે, આ કેવો સંચો. ગુરુદેવ કે આવો સંચો બીજો કોઈ જોયો નહીં, કે બધાને એ ક્ષણ માત્રની અંદર કેવું બગાડી નાખે એવો એ સંચો છે. એવા મળમૂત્રથી ભરેલા એ માંસ હાડકા અના માળાની અંદર તું શું રૂચિ કરીને બેઠો છે, શું રાગ કરીને બેઠો છે, એ તો અશુચિ રૂપ છે, અપવિત્રતા છે, અપવિત્રતાની ખાણ છે. પ્રભુ બધું અપવિત્ર કરી નાખે એવું છે. સારામાં સારી વસ્તુ, સારામાં સારા પદાર્થોને પણ એ અપવિત્ર કરી નાખનાર એવું એ શરીર છે, એ અશુચિમય છે. એના પ્રત્યે રાગ ન હોય એવા અશુચિમય શરીર પ્રત્યે આટલા આટલા રાગ કરીને તું શું કરી રહ્યો છે, એને ખવડાવું પીવડાવું ધોડાવું આ જ કાર્ય તું અનાદિનો કરી રહ્યો છે. જે જે શરીર મળ્યા એ બધા શરીરના લાલન માલનમાં જ તારો સમય વીતી જાય છે. જીવ માત્ર આ કાર્ય કરે છે, એકલો કાંઈ મનુષ્ય કરે છે એમ નથી, બધા જીવો એ જ કરે છે, પોતાના શરીરની સંભાળ કરી રહ્યા છે. જે ટકવાનું નથી, જેના ઉપર એનો કોઈ કાબુ નથી, કંટ્રોલ નથી, એના જ એ કાર્યો કરી રહ્યો છે. અને પાછું એ છે કેવું એનું સ્વરૂપ, મૂળભૂત સ્વરૂપ, તો કે દરેક શરીર જે છે આવો વિષ્ટા બનાવનારો સંચો છે. એને માટે થઈ અને જીવન પર્યંત એ મહેનત કરે છે, એને ખવડાવું પીવડાવું ધોડાવું નવડાવું સુડાવું બધા કાર્યો એના જ કર્યા કરે છે, બીજું શું કરે છે. પણ એની સાથે રહેલો એનો ભલો ભગવાન આત્મા એને દેખાતો નથી, એને માટે એ કંઈ કરતો નથી. સવારથી રાત સુધી 16 કલાકે જાગે છે કે 18 કલાકે જાગે છે, એ 18 કલાકમાં એ કેટલા કલાક એ પોતાના આત્મા માટે ગાળે છે અને કેટલા કલાક એ શરીર માટે ગાળે છે એનો એણે વિચાર કર્યો. અને એ શરીર કે જે એનું નથી, એનાથી ભિન્ન છે, એ શરીર કે જે કંઈ સૂચિમય નથી, અસૂચિમય છે, અપવિત્ર છે, અને એ શરીર કે જેના ઉપર એનો કોઈ કાબુ નથી, કંટ્રોલ નથી, કે એ શરીર કે જેના ફેરફારો થઈ રહ્યા છે એમાં જીવ કંઈ કરી શકતો નથી, છતાંય એ શરીરને માટે થઈ અને આખો દિવસ એ ગાળે છે, આખો દિવસ એ શરીરને માટે ગાળે છે. એટલે એવા અસૂચિમય શરીરનો વિચાર કરવો કે આવા અસૂચિમય શરીરને માટે થઈને હું મારો સમય ગાળી રહ્યો છું, અને આ ભગવાન આત્મા એની સાથે જે રહ્યો છે અનાદિનો, એના તરફ તો મારું લક્ષ પણ નથી જતું, મારી પ્રવૃત્તિ આખો દિવસ શરીર માટે જ હોય, અને એ પણ આવા અપવિત્ર વસ્તુ માટે થઈને, અપવિત્ર શરીરને માટે થઈને આ બધું, એમ અસૂચિ ભાવના કરવી. અસૂચિનો ખૂબ વિચાર કરવા જેવો છે. અસૂચિનો વિચાર કરવા માટે થઈ અને પ્રત્યક્ષ એકાદ બે વખત હોસ્પિટલમાં મોર્ચ્યુરી રૂમમાં જવા મળે તો ત્યાં જઈ આવવું, પોસ્ટમોર્ટમ થતા હોય ને, ઓટોપ્સી થતી હોય ત્યાં જઈને જોઈ લેવા શરીરોને, અથવા તો ડિસેક્શન થતા હોય એનાટોમીના ત્યાં જઈને જોઈ લેવા, તો ખ્યાલ આવે. ચામડી કાઢી નાખેલા શરીરની કલ્પના કરવી, એવા ચિત્રો જોવા ને પછી વિચાર કરવો. એ તો પછી કે ચિત્રોમાં તો બહુ સરસ દોર્યું હોય, એનાટોમી દર્શાવ્યું હોય, પણ આમનામ પ્રત્યક્ષ ચામડી વગરના શરીરનો વિચાર કરવો, એ મોઢામાં કોળીઓ જે ચાવી લીધા પછીનો જે છે ને એને અરીસામાં જોવો, તો ખ્યાલ આવે કે કેવું અસૂચિમય છે. એ વિષ્ઠાનો વિચાર કરવો કે આ પ્રકારે વિષ્ઠા બને છે શરીરમાં, જે કંઈ જાય છે એ ઉલટી થઈ ગઈ હોય, બહાર નીકળી હોય, એનો વિચાર કરવો કે આ શરીરમાંથી આવું થાય છે. આ બધું નો વિચાર કરતા આ શરીર જે છે ને એ અસૂચિમય છે એમ બરાબર લાગશે. અને એવી દુર્ગંધ અને એવા દ્રશ્યો અને એ બધાનો વિચાર કરતા જે દુગંછા થાય છે ને આપણને, એ દુગંછા જે છે એને માટે થઈને તો નાક દબાવે છે. કોઈકને કોઈક એવું થયું હોય, કોઈકને ઉલટી થઈ હોય અને જ્યાં પડ્યો હોય તો નાક દબાવીને ચાલી નીકળે છે ને, એને બદલે ત્યાં ઉભા રહીને વિચાર કરવો કે જો આ આવું છે તો મારા શરીરનું પણ આવું જ હશે, મારું કરીને હું બેઠો છું, એ શરીર પણ આવું જ છે, એમ એને વિચાર કરવો. દુર્ગંધ મારતા શરીરો જે છે ને, જેવા ખરાબ રોગ થયા હોય, મેગેટ્સ થાય છે, મેગેટ્સ એટલે નાકમાંથી મોટા મોટા કીડાઓ પડે બહાર, આવો એક રોગ થાય છે, ઈગળો થઈ ગઈ હોય અંદર અને એ બધા બહાર પડતા હોય, એવું એ શરીર, એમાંથી એ રોગ વાળું શરીર, એનો વિચાર કરવો. અને પછી વિચારવું કે આ શરીર કેવું છે, એવું જ શરીર તારું પણ છે, બધાના શરીર એવા જ છે, ભૂતગળ છે. એવા અસૂચિનો વિચાર કરવાથી શરીર પ્રત્યેની મમતા ઓછી થાય, મમતા ઘટે અને આત્મા તરફ જવાય, એની સાથે રહેલા ભગવાન આત્માનો પછી વિચાર થાય. તો આ અહીંયા અસૂચિ ભાવનાની વાત કરવામાં આવી. એ 50મો શ્લોક થયો. હવે એના પછી 51માં શ્લોકની અંદર આશ્રવની વાત કરે છે. આશ્રવ અહીંયા કહે છે, જીવ પોતો ભવાંબૌધ મિથ્યાત્વાદી કરણધાવાન આશ્રવતી વિનાશાર્થ કર્મ સુચિરમ ભ્રમાત. સંસારરૂપી સમુદ્રમાં મિથ્યાત્વ આદિરૂપ છેદોથી, છેદ એટલે કાણું, મિથ્યાત્વરૂપ છેદોથી સંયુક્ત જીવરૂપી નાવ બ્રહ્મ અજ્ઞાન અને પરિભ્રમણના કારણે ઘણા કાળથી આત્મવિનાશ માટે કર્મરૂપી જળનું ગ્રહણ કરે છે. એક સાથે બધું કહી દીધું છે. કર્મરૂપી જળનું ગ્રહણ કરે છે એટલે કે કર્મને પ્રાપ્ત કરે છે, કર્મને ગ્રહે છે, કર્મ બાંધે છે. અને એ કેટલા સમયથી, તો કે ઘણા કાળથી, અને તેને માટે, તો કે આત્મવિનાશ માટે. આત્મવિનાશ એટલે આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને એવા ભાવના નાશ માટે, એટલે કે એને હંમેશા પોતાના સ્વરૂપ સિવાયના ભાવે જ રહેવાનું થાય છે, એવા આ કર્મ એ કર્મને એ ગ્રહણ કરે છે, કર્મરૂપી જળને ગ્રહણ કરે છે. કેમ કે અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એ નાવનું ઉદાહરણ આપ્યું છે. કેવી નાવ છે? એ જીવનરૂપી નાવ છે. અને એ નાવમાં શું છે? તો કે એમાં કાણું પડી ગયું છે, નાવમાં હોડીમાં કાણું પડ્યું છે એટલે હોડીમાંથી પાણી અંદર દાખલ થાય છે અને એ કાણાનું પણ નામ આપ્યું છે, એ છેદ છે એનું નામ આપ્યું છે. છેદ શું છે? તો કે મિથ્યાત્વ રૂપી છેદ છે. એ મિથ્યાત્વ રૂપી છેદ, મિથ્યાત્વ રૂપી કાણું, એ મિથ્યાત્વનું કાણું ન હોય તો હોડીમાં એ પાણી ન આવે. કેવું પાણી? તો કે કર્મરૂપી પાણી જે છે એ અંદર દાખલ ન થાય અને એને લીધે થઈ અને એ ડૂબે છે એટલે સંસારમાં એ ડૂબી જાય છે. સંસાર રૂપી સમુદ્ર છે એની અંદર એ મિથ્યાત્વ રૂપી કાણાવાળી નાવ લઈને જઈ રહ્યો છે ત્યારે એને એ કાણામાંથી, એ કાણું મિથ્યાત્વ રૂપી કાણામાંથી એને કર્મરૂપી જળ અંદર દાખલ થાય છે એટલે એની નાવ ડૂબી જાય છે, એ સંસાર રૂપી સમુદ્રમાં ડૂબી જાય છે. હવે આ જે થાય છે એમાં અજ્ઞાન અને પરિભ્રમણના કારણે ઘણા કાળથી આત્મવિનાશ માટે એ રીતે થાય છે એ વાત પણ સાથે લીધી છે. અજ્ઞાન મિથ્યાત્વ રૂપી છેદ જે છે એ મિથ્યાત્વનું મૂળ કારણ અજ્ઞાન છે. એટલે કે આશ્રવની વાત અહીંયા કરવી છે કે આશ્રવ જે છે એને કારણે કર્મો આવે છે. મૂળ વસ્તુ હું સ્વરૂપે જણાવું છે કે કર્મ કેમ આવે છે, કેમ બંધાય છે, તો આશ્રવ થાય છે તો આવવું થાય છે. તો આશ્રવ એટલે આવવું. કોનું આવવું થાય છે? કર્મનું. એ આવવું કેમ થાય છે? તો કે વિભાવ ભાવ જે છે એ આશ્રવ છે. એ વિભાવ ભાવ છે એ આશ્રવ છે અને એક વખત આવે છે આશ્રવ પછી એ ત્યાં રહી જાય છે. આપણે કોમ્પ્યુટરમાં વસ્તુ જે જોઈએ છીએ વેબસાઇટને અને પછી આપણે સેવ કરીએ છીએ, બેમાં ફેર છે. વેબસાઇટ ઉપર જે કંઈ આપણે જોઈએ છીએ એ સેવ કરીએ છીએ, એ બે વસ્તુ, બે ક્રિયા થાય છે. સેવ નથી કરતા તો એ રહેતું નથી. અહીંયા તો એ બંને સાથે થઈ જાય છે, આવવું પણ થાય છે અને સેવ પણ થઈ જાય છે. સેવ થાય એટલે બંધાવવું, આશ્રવ થાય છે અને પછી એનો બંધ પણ પડે છે. એટલે આશ્રવ અને બંધ બેને જુદા લેવામાં આવે છે. આપણે નવતત્વનો વિચાર કરીએ છીએ તો એની અંદર આશ્રવ અને પછી બંધ એમ લેવામાં આવે છે. એટલે આશ્રવ એટલે એ આવવું થયું અને બંધ એટલે પછી સેવ થયું, આપણે એને રાખી લીધું. એટલે આશ્રવ ન થાય તો પછી બંધ પડવાનો પ્રશ્ન જ નથી. એટલે આશ્રવ થાય છે તો કર્મનો બંધ પડે છે અને કર્મનો બંધ પડે છે એટલે કે કર્મરૂપે આવે છે જે એ શુભ અને અશુભ ભાવ એના પોતાના છે. એ શુભ અને અશુભ ભાવ એના પોતાના છે અને એવા શુભ અને અશુભ ભાવ થવામાં નિમિત્ત કારણ તરીકે એ કર્મના ઉદયો છે. પૂર્વે જે કર્મ કર્યા છે એનો જે ઉદય આવે છે અને જે કંઈ ફળની પ્રાપ્તિ થાય છે એની સાથે જોડાવાને કારણે એ ફરીથી એવા નવા ભાવ કરે છે. કેવા ભાવ? વિભાવના ભાવ, શુભ અથવા અશુભ ભાવ કરે છે. એટલે એ આશ્રવ થયો. શુભ આશ્રવ એટલે પુણ્યનો આશ્રવ, અશુભ આશ્રવ એટલે પાપનો આશ્રવ. અને પછી એ બંધાય છે એટલે શુભ એટલે પુણ્ય બંધ અને અશુભ એટલે પાપનો બંધ પડે છે. એમ એ કર્મનું આવવું થાય છે, કર્મનું બંધાવવું થાય છે. અહીંયા વિશેષ અર્થમાં આશ્રવની વાત અહીંયા કરી છે. આશ્રવ વિશે તો આપણે ઘણું બધું પહેલા પણ વિચારી ગયા છીએ. આશ્રવનો વિચાર કરવા જેવો છે કે કેમ આ આવે છે કર્મ, એટલા માટે એ અપેક્ષાથી વિચાર કરવો છે કે મને કર્મ કેમ બંધાય છે એમ જીવે વિચાર કરવો જોઈએ, એટલા માટે આ વાત છે. વિશેષ અર્થમાં અહીંયા આપ્યું છે કે જેમ છિદ્રયુક્ત નાવ પરિભ્રમણ કરીને છિદ્ર દ્વારા જળનું ગ્રહણ કરતી થકી અંતે સમુદ્રમાં ડૂબીને પોતાને નષ્ટ કરે છે, એ છિદ્રવાળી નાવ જે છે એ ફરી ફરીને છેવટે સમુદ્રમાં ડૂબી જાય છે, તેવી જ રીતે આ જીવ પણ સંસારમાં પરિભ્રમણ કરતો થકો મિથ્યાત્વ આદિ દ્વારા કર્મોનો આશ્રવ કરીને આ જ દુઃખમય સંસારમાં ફર્યા કરે છે. તાત્પર્ય એ છે કે દુઃખનું કારણ આ કર્મોનો આશ્રવ જ છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. આ જાતના વિચારનું નામ આશ્રવ ભાવના છે. તો આપણે આશ્રવ વિશે આવતી વખતે વધારે વિસ્તાર કરીશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 51માં શ્લોક સુધી, અને ફરીથી આશ્રવ વિશે વિચાર કરીશું. કોઈ પ્રશ્ન હોય તો લઈએ, અન્યથા આજનો સ્વાધ્યાય આપણે સુખધામ બોલી અને પૂરો કરીએ.
સુખધામ અનંત સુસાન